તારીખ 22/4/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 90.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક, સાતમો અધિકાર, જૈના ભાષી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ. જૈન હોવા છતાં, વિતરાગ દેવગુરુ શાસ્ત્રને સ્વીકારતા હોવા છતાં અને નવ તત્વોનો અભ્યાસ તત્વજ્ઞાનના ગ્રંથો દ્વારા કરવા છતાં તત્વમાં સમજણની અયથાર્થતા રહે છે. તેથી મિથ્યાત્વ દૂર થતું નથી અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી, એ વિષય ઉપર ચર્ચા ચાલે છે. અહીંયા નિર્જરા તત્વમાં અયથાર્થતા રહે છે. તેનું કારણ એ છે કે તપથી નિર્જરા થાય છે એવી વાત આગમ પ્રસિદ્ધ છે અને બાહ્ય તપને જ તપ માને છે. પણ આત્મા શુદ્ધ ચૈતન્ય છે, એમાં અત્યંત એકાગ્રતા રૂપ પ્રતપન થતા તપ થાય છે એવા અંતરંગ આશયને જીવો જાણતા નથી, અથવા તો બુદ્ધિગમ્ય રીતે જાણવા છતાં તથારૂપ પ્રયત્ન અને પુરુષાર્થમાં આવતા નથી અને કોઈને કોઈ પ્રકારે બાહ્ય તપમાં 6 અભ્યંતર અને 6 બાહ્ય, એમાં કોઈ બાહ્ય ને કોઈ અભ્યંતર સ્વાધ્યાયાદીમાં, આપણે લોકો સ્વાધ્યાયાદીમાં તપ માનીને બાહ્ય ક્રિયાને તપ માને છે અને નિર્જરા તત્વની ભૂલ કરે છે, એ ચર્ચાય છે. પાનું 235 નીચેથી છેલ્લા પેરેગ્રાફ 2 લીટી છે. એ પ્રમાણે અનશનાદિ ક્રિયાને તપ સંજ્ઞા ઉચ્ચારથી છે એમ જાણવું. અનશનાદિ એટલે બારે બાર લઈ લેવા, બારે બાર પ્રકારના જે કોઈ ક્રિયા છે એ બધાને તપ ઉપચારથી કયા છે એમ જાણવું, અને તેથી તેને વ્યવહાર તપ કહ્યું છે. અને એ ખુલાસો કરી ગયા છે કે એ વ્યવહાર તપ પણ ત્યારે કહેવાય કે નિશ્ચય તપની પ્રાપ્તિ થઈ હોય ત્યારે, નહીતર તો અનશન આદિને વ્યવહાર તપ પણ ગણવામાં આવતું નથી. વ્યવહાર ઉપચારનો એક અર્થ છે, ઉપચાર કરવા માટે વ્યવહાર કરવામાં આવે છે. વળી સાધનથી જે વિતરાગ ભાવ રૂપ વિશુદ્ધતા થાય, વળી એવા સાધનથી, એવા બાહ્ય સાધનના નિમિત્તે, સેવા સાધનથીનો અર્થ એ છે કે એવા બાહ્ય સાધનના નિમિત્તે જે વિતરાગ ભાવ રૂપ વિશુદ્ધતા થાય મોક્ષ માર્ગી ધર્માત્માને, તે જ સાચું તપ નિર્જરાનું કારણ જાણવું. એ વિતરાગતા થઈ તે જ નિર્જરાનું કારણ જાણવું. જ્ઞાનીને પણ બાહ્ય ક્રિયા એ નિર્જરાનું કારણ નથી. દ્રષ્ટાંત આપે છે કે જેમ ધન વા અન્નને પ્રાણ કયા છે, શું ધન પ્રાણ છે અથવા અન્ન પ્રાણ છે એમ બોલાય છે કથનથી. કારણ કે ધનથી અન્ન લાવી તેનું ભક્ષણ કરી પ્રાણોનું પોષણ કરવામાં આવે છે, પણ તે પોતે પ્રાણ નથી, એ તો નિષ્પ્રાણ છે. પણ ધનથી અન્ન લાવીને અન્ન ખાતા પ્રાણનું પોષણ મળે છે, શું તેથી ઉપચારથી ધનને અન્નને પ્રાણ કહેવામાં આવ્યા છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્યાં સુધી પોષણ મળે ત્યાં સુધી અન્નને પ્રાણ કહેવાય, પણ એ જ અન્ન ખાતા મરી જાય, ખાતા ખાતા પણ મરી જાય. અથવા ડાક્ટર એમ કે ઉપવાસ કરવાનો છે, અન્ન ખાશો તો મરી જશો, ખાવું બિલકુલ ખાવાનું નહીં મારી દવા સિવાય, તો અન્ન કાંઈ પ્રાણ રહેતા નથી. પણ સામાન્યપણે એ વાત છે, કોઈ ઇન્દ્રિયાદિક પ્રાણોને ન જાણે, શું કે 10 પ્રાણ કયા છે વ્યવહારથી એને ન સમજે અને તેને જ પ્રાણ જાણી સંગ્રહ કરે તો તે મરણ જ પામે. અન્ન પ્રાણ કયા છે માટે જેટલું દાબવું એટલું દાબો, મરી જાય. એ તો ઇન્દ્રિયો આદિને પોષણ મળવા માટે એને પ્રાણ કહેવામાં આવ્યા છે ઉપચારથી. તેમ અનશનાદિક અથવા પ્રાયશ્ચિતાદિકને તપ કયા છે એ જ પ્રકારે કયા છે એમ જાણવું. કારણ કે અનશનાદિ સાધનથી પ્રાયશ્ચિતાદિ રૂપ પ્રવર્તન કરીને વિતરાગ ભાવ રૂપ સત્ય તપનું પોષણ કરવામાં આવે છે. કારણ કે અનશનાદિ સાધનથી પ્રાયશ્ચિત રૂપ પ્રવર્તન કરીને વિતરાગ ભાવને વધારવામાં આવે છે. વિતરાગ ભાવ રૂપ જે સાચું તપ છે એનું પોષણ કરવામાં આવે છે. તેથી એ અનશનાદિને અથવા પ્રાયશ્ચિતાદિકને ઉપચારથી તપ કયા છે, બાહ્ય નિમિત્ત જાણીને એના ઉપર તપનો આરોપ કરવામાં આવ્યો છે એટલું સમજવું. એવા સાધનથી વિતરાગતા વધે તો એના ઉપર ઉપચાર આવે. જ્ઞાનીઓએ ઉપચાર કર્યો, વ્યવહાર કર્યો, અજ્ઞાની નિશ્ચયથી માની લીધું આને તપ ગણાય. માટે જેટલા વધારે થાય એટલા ઉપવાસ કરો, એટલું વધારે તપને એટલી વધારે નિર્જરા થશે. એ તો સાપ નીકળી ગયો ને કાંચળીને પકડી રાખી એના જેવી વાત છે. એવી બાહ્ય ક્રિયામાં ક્યાંય પ્રાણ નથી, એ તો જડ ક્રિયા છે. પ્રાણ નથી એટલે એને જડ ક્રિયા કહેવામાં આવે છે. પણ કોઈ વિતરાગ ભાવ રૂપ તપને તો ન જાણે અને તેને જ તપ જાણી સંગ્રહ કરે તો સંસારમાં જ ભ્રમણ કરે. ઠીક, ગમે એટલો ઉપવાસ કરે, ગમે એટલા તપ કરે, સંસારમાં જ પરિભ્રમણ કરશે. હવે અહીંયા પ્રશ્ન કરો થાય એવો છે. વિતરાગ ભાવ ન થાય તો સંસાર પરિભ્રમણ નહીં મટે, તો પછી શું કામનું? એ કઈ કામનું નહીં. બીજો વિશેષ વિચાર કરીએ આપણે, કારણ કે હવે ગુરુદેવની કૃપાથી મોક્ષ માર્ગ પણ આપણને મળ્યું આ પુસ્તક, નહીં તો આપણને ખબર નહોતી કે ટોડરમલજીએ હું લખ્યું છે. ગુરુદેવે વિશેષ કરીને સમજાવ્યું એટલે આપણે જાણતા થયા કે વિતરાગ ભાવરૂપ તપને તપ જાણવું તો પછી નિર્જરા તત્વની આપણી તો ભૂલ નથી ને. જાણપણામાં ભલે ભૂલ ન હોય પણ સ્વાધ્યાય આદિ કરતા કાંઈક મેં કર્યું એવું અંદરમાં સંતોષને પોષણ થાય એટલે એને ભૂલ કરીને કરી. અથવા આવું કહેનારા ગુરુદેવ અને આવું લખનારા ટોડરમલજી એનું શ્રવણ અને પઠન થવા છતાં આપણે ત્યાં પણ તપ કરીને એને તપ માનીને ઉજવણું કરવામાં આવે છે. ગરબડ છે કે નહીં હજી આપણે ત્યાં? ઉપદેશ નો અનાદર થયો એટલે ગુરુદેવ નો પણ અનાદર થયો, ગુરુદેવ નો અનાદર થયો એટલે શાસ્ત્ર નો અનાદર થયો, શાસ્ત્ર નો અનાદર થયો એટલે ભગવાન ની આજ્ઞા નો અનાદર થયો. બધું એકમાં એક અનાદર થતા બધું એમાં આવી જાય છે. અને નિશ્ચયથી પોતાના સ્વરૂપ નો અનાદર કરે છે. આટલો બધો અપરાધ કરે છતાં નિષ્ફિકર થઈને ફરે છે એ વળી વધારામાં પાછો કે એનો ખેદ ને ચિંતા નથી. ઘણું શું કહીએ, આટલું જ સમજી લેવું કે નિશ્ચય ધર્મ તો વિતરાગ ભાવ છે, મોટા અક્ષરે લીધું છે. આટલું સમજી લેવું કે નિશ્ચય ધર્મ તો વિતરાગ ભાવ છે. જ્યાં વિતરાગ ભાવ નો અંશ ન હોય ત્યાં ધર્મ નથી એમ સમજવું, અને ધર્મ નું કારણ નથી એમ પણ સમજવું, કે બીજી ગડબડ થાય નહીં. તથા અન્ય અનેક પ્રકારના ભેદો બાહ્ય સાધનની અપેક્ષાએ ઉપચારથી કયા છે તેને વ્યવહાર માત્ર ધર્મસંજ્ઞા જાણવી. વ્યવહાર માત્ર ધર્મસંજ્ઞા કહો કે કહેવા માત્ર ધર્મસંજ્ઞા કહો, કથન માત્ર, જેમ પાડોશીને મામા કે કાકા કહેવામાં આવે, એ કાંઈ સાચા કાકા કે સાચા મામા નથી, એવો એક વ્યવહાર છે. પડોશને હિસાબે બોલવાનો એ પ્રકારનો વ્યવહાર છે. એમ આ પડોશમાં આવા પ્રકારના પરિણામ થાય છે એટલે એને વ્યવહાર બોલવાનો. પણ એ પડોશમાં વિતરાગ ભાવની પડોશમાં થતો હોય તો વ્યવહાર કરવો ને, પાડોશી જ ન હોય, પોતે જ ન હોય તો પાડોશી કોનો? વિતરાગ ભાવ પોતે જ નથી તો પછી એને પાડોશી ગણવામાં આવતો નથી. ધર્મ નથી પણ ધર્મ એવું નામ આપ્યું, તપ તપ એવું નામ આપ્યું. તપ નિશ્ચય તપ છે તે ધર્મ છે, નિશ્ચય શ્રદ્ધા ધર્મ છે, નિશ્ચય જ્ઞાન ધર્મ છે, નિશ્ચય ચારિત્ર ધર્મ છે, નિશ્ચય તપ પણ ધર્મ છે. આરાધનાના ચાર ભેદ છે ને, દર્શન જ્ઞાન ચારિત્ર ને તપ, ચતુર્વિધ આરાધના કહેવાય છે. પુરુષાર્થને મેળવે તો પંચાચાર કહેવામાં આવે છે. પણ અહીંયા તો એવા સ્વભાવને કેમ ધર્મ સંજ્ઞા નામ આપી કે વિતરાગ ભાવના પાડોશી થયા માટે. પણ વિતરાગ જ વિતરાગ ભાવ જ ન હોય તો પાડોશી કોનો એમ કે છે? પછી તો કઈ વાત રહેતી નથી. અંદરની વસ્તુ સમજે નહીં, બહારની વસ્તુ જોઈને નકલ કરવા જાય એમ કઈ નકલ ના કરે. આ રહસ્યને જાણતો નથી તેથી તેને નિર્જરાનું પણ સાચું શ્રદ્ધાન નથી. અંદરના આવા રહસ્યને જે જાણતો નથી એને નિર્જરાનું સાચું શ્રદ્ધાન નથી. હવે મોક્ષ તત્વના શ્રદ્ધાની હોય યથાર્થતા, વળી સિદ્ધ થવું તેને તે મોક્ષ માને છે. ઠીક, શાસ્ત્ર વાંચ્યા છે એટલે નિર્વાણ પદ જે સિદ્ધાલયમાં પહોંચવું એને તે મોક્ષ માને છે. જન્મ જરા મરણ રોગ ક્લેશ આદિ દુઃખ દૂર થયા છે. શું સિદ્ધ ભગવાનને જન્મ જરા મરણ રોગ ક્લેશ આદિ દુઃખ દૂર થયા છે, અભાવ થયો છે, દૂર થયા છે એટલે અભાવ થઈ ગયો છે. અનંત જ્ઞાન વડે લોકાલોકનું તેમને જાણવું થયું છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ એ પ્રગટ થયા છે. અને ત્રૈલોક્ય પૂજ્ય પણ થયું છે, ત્રણ લોકના નાથ થયા છે ઇત્યાદિ રૂપથી તેનો મહિમા પણ જાણે છે. આવા આવા પ્રકારથી સમજીને મહિમા કરે છે. ચાલો ઠીક, પણ એ પ્રમાણે દુઃખને દૂર કરવાની, જ્ઞેયને જાણવાની તથા પૂજ્ય થવાની ઈચ્છા તો સર્વજીવોને હોય. શું દુઃખ મટે, બધું જણાઈ જાય એક સમયમાં, ક્યાંય અજાણ્યો ન રહે અને આખું જગત એને પૂજે એવું કોણ નો ઈચ્છે? હે, આવું મોક્ષ પદમાં થતું હોય તો કોણ નો ઈચ્છે? સૌ ઈચ્છે. જો એના જ અર્થે તેને મોક્ષની ઈચ્છા કરી તો તેને અન્ય જીવોના શ્રદ્ધાંતથી વિશેષતા શું થઈ? ઠીક, કેવો સરસ પ્રશ્ન ઉઠાવ્યો છે. અન્ય મતિમાં મોક્ષને માને છે. જો ખરેખર તને એવી ઈચ્છા થઈ તો તથારૂપ તારો પુરુષાર્થ તો હોવો ઘટે કે નહીં? ઈચ્છા મોક્ષની છે અને પુરુષાર્થ સંસારનો કરે, પુરુષાર્થ પ્રવૃત્તિ. એ વાતને કઈ મેળ ખાતો નથી એમ કે હું માર્ગ ભૂલી ગયો, પહોંચવું છે અહીંયા એમ કે છે સિદ્ધાલયમાં પહોંચવું છે, આનંદ સુખ ની પ્રાપ્તિ કરવી છે, દુઃખ બધા ટાળવા છે, કેવળ કેવળ જ્ઞાનાદિ પ્રગટ કરવા છે, પણ જે એનો ઉપાય એ ઉપાય અંગીકાર કરતો નથી. શું કે છે આગળ, વળી તેને એવો પણ અભિપ્રાય છે કે સ્વર્ગમાં સુખ છે તેનાથી અનંત ગુણ મોક્ષમાં સુખ છે. આ સુખની પાછી કલ્પના કરી, એને મારે સુખી થવું છે એ સુખની કલ્પના કરે છે. કેવું સુખ? ભાઈ સ્વર્ગમાં ઘણું સુખ છે, એના કરતા અનંત ગુણ સુખ આપણને મળે. શું રાજુભાઈ નથી આવ્યા? રાજુભાઈ એક લેખ લખ્યો હતો શરૂમાં, આવલામાં કોઈ પત્રમાં મોકલતા, સ્વતંબરના પત્રમાં વાંચવા આપ્યો હતો શરૂમાં, જો હું મારા લેખમાં આવી રીતે એ લોકો ખુશી કરતા હતા. એમાં લખેલું કે ઇન્દ્રાદિકને સુખ છે તેનાથી પણ અનંત ગુણ સુખ મોક્ષમાં થાય છે. એ તો આમ ન હોય, ઇન્દ્રાદિને સુખ થાય છે એ તો દુઃખ છે, એને સુખ નથી પણ દુઃખ છે. દુઃખની સાથે સુખની સરખામણી ન થાય. મંદિરે મંદિરની સરખામણી થાય પણ મંદિરને મસ્જિદની ન થાય, અને મંદિરને બંગલાની ન થાય. સરખામણી તો બરાબર હોય એની વચ્ચે થાય ને, વિરુદ્ધ હોય એની વચ્ચે સરખામણી ન થાય. વળી તેને એવો પણ અભિપ્રાય છે કે સુખના વિષયમાં લોચો છે મોટો, એમ કે છે સમજણ ફેર છે. સ્વર્ગમાં સુખ છે તેનાથી અનંત ગણું સુખ મોક્ષમાં છે. હવે એ ગુણાકારમાં તો સ્વર્ગ ને મોક્ષ સુખની એક જાતિ જાણી, આનંદ ગુણું છે ગુણાકાર કર્યો. સ્વર્ગના સુખ કરતા મોક્ષના સુખ નો આનંદ ગુણું સુખ છે, ખોટી વાત છે. ઓલું દુઃખ છે ને આ સુખ છે, એનાથી અનંત ગુણ કરો તો દુઃખ થશે સુખ થશે નહીં. સ્વર્ગમાં તો કષાયાદી વિષયાદી સામગ્રી જનિત સુખ હોય છે, તેની જાતિ તો તેને ભાષે છે. શું પોતાને અનુભવ છે ને અનુકૂળતાનો વિષયોનો, કે સ્વર્ગમાં વિષયાદી સામગ્રી જનિત સુખ હોય છે તેની જાતે તો તેને ભાષે છે, એટલે લાગે છે કે આવું સુખ હોય આવું સુખ હોય ઘણું સુખ હોય. હમ, પણ મોક્ષમાં વિષય આદિ સામગ્રી બિલકુલ નથી, એટલે ત્યાં સુખની જાતિ તેને ભાસતી તો નથી. સુખની જાતિ કોને ભાષે? કે જેને એ જ જાતિનું સુખ ચતુર્થ ગુણ સ્થાને અંતર અનુભવથી સુખ ગુણના પર્યાયને પ્રગટ કરીને અનુભવમાં આવ્યું હોય એને એને સુખની જાતિની ખબર પડે કે મોક્ષમાં કેટલું સુખ હોય, કેવું સુખ હોય, કેવા પ્રકારનું હોય. નહીંતર કલ્પના કરે કે વિષય સામગ્રીના સુખથી અનંત ગુણનું સુખ મોક્ષમાં છે. જા અહીંયા તો સ્વર્ગને મનુષ્ય લોકમાં તો બાહ્ય વિષયની સામગ્રી છે, મોક્ષમાં શરીર નથી ને સામગ્રી પણ નથી. સિદ્ધાલયમાં કેવી રીતે સરખામણી કરીએ? એટલે ત્યાંના સુખની જાતિ તેને ભાસતી તો નથી, પરંતુ મહાપુરુષો મોક્ષને સ્વર્ગથી પણ ઉત્તમ કહે છે. મહાપુરુષો કહે છે, ગ્રંથ ગ્રંથોમાં પણ મોક્ષના સુખની મહિમા કરવામાં આવી છે. એટલે મહાપુરુષો મોક્ષને સ્વર્ગથી પણ ઉત્તમ કહે છે, તેથી આ પણ ઉત્તમ જ માને છે. શાસ્ત્ર કે છે, ગુરુ કે છે, મહાપુરુષ કે છે, બરાબર છે, આપણે પણ માનવું જોઈએ. આનું નામ મોક્ષ સંજ્ઞાથી, એનું નામ મોક્ષની શ્રદ્ધા તે મોક્ષ સંજ્ઞા વાળી છે, અથવા કાલ્પનિક થઈ. શું મોક્ષ સંજ્ઞામાં તો નિરાકુલતાને સુખ માને, પણ તોય નિરાકુલતા પ્રગટ ન કરે તો મોક્ષ સંજ્ઞા રહીએ, નિરાકુલતાનો પુરુષાર્થ ન કરે તો ઉપસંજ્ઞા રહી જાય. આ તો કલ્પના છે, ઉપસંજ્ઞા ઉપરાંતની કલ્પના છે. આ તો એ કલ્પના ઉપસંજ્ઞામાંથી જન્મે છે. શું જેમ કોઈ ગાયનના સ્વરૂપને તો ઓળખતો નથી, પેલા દ્રષ્ટાંત આપ્યું હતું સંગીતનું, સંગીતના સ્વરૂપને નથી ઓળખતો, માત્રા વગેરે જાણે છે કે આ છંદમાં આટલી માત્રા હોય, આ છંદમાં આટલી માત્રા હોય, પણ એ છંદ કોઈ ગાય ત્યારે એને ખબર ન પડે કે આ કયો ગાય છે, કેમ કે એને ઓળખાણ નથી, ભણતર છે પણ ઓળખાણ નથી. જેમ કોઈ ગાયનના સ્વરૂપને તો ઓળખતો નથી પણ સભાના સર્વલોક વખાણે છે, તેથી પોતે પણ બધાય તાળીઓ પાડે તો કે આપણે હારે આ તાળી પાડો. ઠીક, બહુ સરસ, બહુ સરસ ભાઈ, બહુ સરસ. હે, ખબર નથી પડતી પોતાને કે આમાં સારું હું, ઘણા કરે છે માટે આપણે પણ કરો, તેથી પોતે પણ વખાણે છે. એ પ્રમાણે આ મોક્ષને ઉત્તમ માને છે. ચર્ચા તો કરી છે હજી આગળ. પ્રશ્ન કે શાસ્ત્રમાં પણ ઇન્દ્રાદિક થી અનંત ગુણો સુખ સિદ્ધો ને છે એવું પ્રેર્યું પૂછે, તેનું શું કારણ? શું સમજાવવા માટે, બીજું શું કરે? સુખને લોકો સુખ કહે છે એ સમજાવવા માટે એવું કહે, પણ એ કંઈ ખરેખર લાગુ પડતું નથી. ઉત્તર, જેમ તીર્થંકરના શરીરની પ્રભાને સૂર્યપ્રભાથી કરોડ ગુણી કહી, ત્યાં તેની એક જાતિ નથી, પરંતુ લોકમાં સૂર્યપ્રભાનું માતમ છે તેનાથી પણ ઘણું મહાત્મ જણાવવા અર્થે એવો ઉપમા અલંકાર કરીએ છીએ, એને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. ખરેખર એમ નથી, ભગવાનના શરીરનું વર્ણન આવે ત્યારે પરમ ભગવાનનું શરીર તેજોમય હોય છે એમ કહેવાય, પરમાણુમાં તેજ બહુ હોય છે, શરીરના પરમાણુ કેટલું તેજ હોય કે સૂર્યના તેજથી કરોડ ગુણો. હવે અહીંયા સૂર્ય થોડોક નજીક આવે ઉનાળામાં, શિયાળામાં થોડો દૂર જાય છે, ઉનાળામાં થોડો નજીક આવે છે, ત્યાં રાડ પાડી જાય, ગરમી છે ગરમી છે. હવે જો ખરેખર એવું જ તેજ હોય સૂર્યના જેવું, કરોડ સૂર્યથી પણ વધારે, તો સમુદ્રમાં કોઈ બેસી જ ન હોય, ગરમીના ગરમીમાં મરી જાય. એવું તેજ નહીં, એ જાતિનું તેજ નથી, શીતળ તેજ હોય છે. જેમ ચંદ્રનું તેજ શીતળ છે, એમ ભગવાનના શરીરમાંથી પણ જે તેજ પ્રગટ થાય છે એ અતિ અતિ સુખદાયક અને શાતાદાયક હોય છે. એવું શીતળ નહીં કે ટાઢે ઠર ઠરે, શું એવું તેજ નહીં ગરમી નહીં કે ગરમીથી ત્રાસી જાય, શું પણ સાતા બધાને સાતા ઉપજે, એ તેજથી પણ બધાને સાતા ઉપજે, એવો એક પુણ્ય પ્રકૃતિનો ઉદય ત્યાં હોય છે. બતાવો હોય ત્યારે એમ કે સૂર્યથી કરોડ ગુણો હોય, પણ એ જાતનું છે નહીં. પણ મહાત્મા જણાવવા અર્થે એવો ઉપમા અલંકાર કરીએ છીએ, તેમ સિદ્ધ સુખને ઇન્દ્રાદિ સુખથી અનંત ગુણું કહ્યું છે ત્યાં તેની એક જાતિ નથી. એ વાતમાં કાંઈ ફેર નથી, જાતિ ફેર છે એ તો જાતિ ફેર છે જ, ઉપમા અલંકાર કર્યા માટે જાતિ એક દર્શાવી છે એમ કે એમ કહેવા માંગતા નથી. પરંતુ લોકમાં ઇન્દ્રાદિ સુખનું મહાત્મ છે તેનાથી પણ ઘણું મહાત્મ જણાવવા અર્થે, ખાલી મહાત્મ વધારવા માટે એવો ઉપમા અલંકાર કરીએ છીએ. એક મહિમા બતાવવા માટેની વાત છે, પણ ખરેખર એમાં જાતિનો મેળ ખાતો નથી, એ વાત તો એમને એમ રહે છે. એની સામે પ્રશ્ન કર્યો પાછો બીજો, કે સિદ્ધ સુખને અને ઇન્દ્રાદિ સુખને તે એક જાતિના જાણે છે એવો નિશ્ચિત તમે કેવી રીતે કર્યો? ઠીક, એ ભૂલ કરે છે એમ તમે ક્યાંથી નક્કી કર્યું? જેવું તમે કહે છો એ કહે છે, તમારું સાચું એનું ખોટું એવું શું કરવા એમ કહે છે. ઠીક, હા, ક્રોસ આર્ગ્યુમેન્ટ એ છે. શાસ્ત્ર કહે છે કે ઇન્દ્રથી અનંત ગુણ સુખ મોક્ષમાં છે, અને તમે જેને અયથાર્થ શ્રદ્ધાન વાળો કહો છો એ પણ એમ કે છે, બે વાત તો હરખી કરો છો. પછી તમારી વાત સાચી ને એની વાત ખોટી એ તમે કેમ કહો છો? ઠીક, એનો અર્થ શું થયો? કે બે એક સરખી વાત કરનારા હોય માટે બે સાચા છે એમ નથી. એમ કાઢે છે આમાંથી વાત એક સરખી કરે માટે સાચું બોલે છે, સાચું સમજીને કે છે એમ નથી. જે સમજતા જ નથી ને સમજ્યા ગેરસમજણથી બોલે છે એ તો સાચા નથી, તો ચોખ્ખી વાત છે. પણ સાચું બોલે છે માટે સાચું સમજે છે એમ પણ નથી. આવી વાત છે, થોડો આ જરાક ડીપમાં જાય છે, ઊંડાણમાં જાય છે. ઉત્તર: જે ધર્મ સાધન નું ફળ સ્વર્ગ માને છે તે જ ધર્મ સાધન નું ફળ તે મોક્ષ માને છે. આ વાત ખોલવી છે એટલે પ્રશ્ન ઉઠાવ્યો. પુણથી મોક્ષ તો સ્વર્ગ મળે અને એનાથી જ મોક્ષ માને છે, માટે એની સમજણમાં ભૂલ છે. બહુ સરસ વાત કરી છે. કારણ એક ને કાર્ય બે પ્રકારના જુદા જુદા કેમ બને? પુણ્યનું ફળ ને ધર્મનું ફળ એક સરખું કેમ હોય? એમ કેવું છે? શું સૂક્ષ્મતા એ શું વિચાર કરવાનો છે? પોતે ક્યાંક બાહ્ય ધર્મ સાધન કરે છે, શાસ્ત્ર સ્વાધ્યાય આદિ ચિંતન આદિ જે કઈ કરતો, એની અંદર એને કઈ પણ મહત્વ ભાસે, એનું પોતાને બાહ્ય પરિણામનું ને બાહ્ય ક્રિયાનું મહત્વ ભાસે, એટલે આ જ પ્રકારની ભૂલ સમજી લેવી. શું જે ભૂલ આ કરે છે એવી જ ભૂલ સમજી લેવી. ઓલી આ સ્થૂળ છે, ઓલી સૂક્ષ્મ છે, પણ જાત ભૂલ ની એક છે એમ લેવું. ઉત્તર: જે ધર્મ સાધન નું ફળ સ્વર્ગ માને છે તે જ ધર્મ સાધન નું ફળ તે મોક્ષ માને છે. કોઈ જીવ ઇન્દ્રાદી પદ પામે તથા કોઈ જીવ મોક્ષ પામે, ત્યાં એ બંનેને એક જાતિના ધર્મનું ફળ થયું એમ માને છે. તો મહાવીર ભગવાને 12.5 વર્ષ તપશ્ચર્યા કરી શું કે છે? માટે આપણે પણ બને એટલા વધારે ઉપવાસ કરવા જોઈએ. ઠીક, મહાવીર ભગવાનનો કે એમને મોક્ષ નહોતો થયો. શું 12.5 વર્ષ તપશ્ચર્યા કરી પછી કેવળ જ્ઞાન પ્રગટ્યું? માટે તપ તો કરવું જ પડે. કે પોતે જે ધર્મ સાધનથી પુન બંધાય છે એ જ ધર્મ સાધનથી મોક્ષ માને છે, માટે એને મોક્ષ તત્વનું સાચું શ્રદ્ધાન અને જ્ઞાન નથી. આપણે આ લોકો જે કરે છે આપણે, એટલે જે લોકો કરે છે એ તો માત્ર અનશનને તપ માને છે ને, શું બહુ તો શુભ રાગને તપ માને છે. હા, ત્યારે ખરેખર તો વિતરાગ ભાવ રૂપ તપ છે. ભગવાનને મહાવીર સ્વામીને 6th-7th ગુણ સ્થાન વર્તુત હતું, એ 6th-7th ગુણ સ્થાનમાં 12.5 વર્ષ સુધી એમણે વિતરાગતા વધારવાનો પુરુષાર્થ કરેલો, અને એ પુરુષાર્થ વધીને જ્યારે શ્રેણી માંડી ત્યારે કેવળ જ્ઞાન અંતર્મૂર્તમાં થયું. એ તો સમજે નહીં ને 12.5 વર્ષ તપશ્ચર્યા કરી પકડે. હા, એ તો વિતરાગતામાં છે, વિતરાગતાનો સદભાવ છે એમ છે. ઈચ્છાનો ભલે અભાવ છે પણ સદભાવ છે નો, એ વિતરાગતાનો. મિત્ર એમાં શું કરે? અમે પછખાણ લીધા પછી ભૂલી જઈએ છીએ, ખાધું છે કે નથી ખાધું, અમને પછી વિચાર આવતો જ નથી. અમે એટલા બધા ઉપવાસ કર્યા છે કે હવે તો પછાણ કરીએ તો અમને એક બે ઉપવાસમાં તો કઈ ખબર જ પડતી નથી. લ્યો, ઠીક, પ્રેક્ટિસ એટલી થઈ ગઈ છે કે 2-4 ઉપવાસ તો અમે રમત વાતમાં કરી નાખ્યા. ઠીક, વાત કરતા કરતા માટે અમને પણ ઈચ્છા રહી તપ વર્તે છે કે નહીં. ઠીક, વિતરાગતા ઉત્પન્ન નથી થઈ તો તે તપ સાચું નથી એમ લેવું. અથવા વ્યવહારને લાયક પણ નથી, નામ પાડવાને લાયક પણ નથી. વિતરાગતા નો એક અંશ કેવી રીતે ઉત્પન્ન થાય એ જ ખબર નથી. એ તો એક અંશ તો પેલા સમ્યક દર્શનમાં ઉત્પન્ન થાય છે એ તો ખબર નથી. અને તપ ની વાત કરે છે, એકડિયાનું જે આવડતું નથી એનું કોલેજ ની વાત કરવા નથી. એ આપણને કે તમે કોલેજ ની વાત કરો છો એકડિયાને મૂકીને, તમારી ઊંચી વાત અમને નથી ખબર પડતી એમ કે શું. આપણે એમ કે પણ તમે આ તપની વાત કરો છો એ કોલેજ ની છે, એકડિયામાં જે પેલું સમ્યક દર્શન આવે એનો એકડો છે, આમ છે બધું. શું પુણ્ય બંધાય એ પણ પાપાનું બંધી પુણ્ય અનંતકાળથી. હા એ તો પછી પાપના ધંધામાં બીજું શું થાય, વેપાર જ પાપનો છે. પૈસા જાય તોય પાપ, પૈસા આવે તોય પાપ. આવે ત્યારે આવવાનો રસ ચડે, જાય ત્યારે જવાનો ખેદ થાય. બે વખતે પાપ જ બંધાય, બીજું કઈ નો. હા એનું એ પાપાની બંધી જ પુણ્ય છે, એ સત્પુણ્ય નથી, અસત્પુણ્ય છે. પાપાનું બંધી પુણ્ય છે. બરાબર. સાંગોપાંગ જ્યાં સુધી ઉપદેશ ની શુદ્ધિ નથી ત્યાં સુધી ઉપદેશ ચડે કેવી રીતે? પાછા એ ખોટું કરતા એને એ જ પોષણ આપે. ઉપદેશ કઈક આપે ને પ્રવૃત્તિ કઈક કરે. ઉપદેશમાં એમ કે આ પાપાનું મંદિર પૂર્ણ થશે ને પાછું એવું કરતા હોય એને એવું પોષણ આપે, એનો પક્ષ કરે. શું એવું છે ગડબડ વાળું? કોઈ જીવ ઇન્દ્રાદિપદ પામે તથા કોઈ મોક્ષ પામે ત્યાં એ બંનેને એક જાતિના ધર્મનું ફળ થયું માને છે. એવું તો માને છે કે જેને થોડું સાધન હોય છે તે ઇન્દ્રાદિ પ્રાપ્ત કરે છે તથા જેને સંપૂર્ણ સાધન હોય તે મોક્ષને પ્રાપ્ત કરે છે. થોડું પુણ્ય કરે તો સ્વર્ગ મળે, એવા જ પરિણામ બહુ સારા કરે, ઘણા તીવ્ર કરે એટલે પછી એને મોક્ષ મળે. મોક્ષ કરતા કરતા પુણ્ય કરતા કરતા પુણ્યની નિદ્રા પણ થશે એમ માને. એનું ગોટા છે અંદર. હા પુણ્ય વાંધો કાંઈ વાંધો નહીં, તો નિદ્રી જવાનું છે પાછું, માટે કરવામાં કાંઈ વાંધો નથી. પાણી કાંઈ સમજે નહીં, કોઈ શાસ્ત્ર વાંચે નહીં, ત્યાગી જ છું હોય. એ બધા જેવા ગોટા ચલાવે એ બધા જય નારાયણ કરીને આંખે રાખે. પાતળો પડવો એટલે શું? હાલો પાતળો પડવો એટલે શું? ઘટતો એટલે અભાવ થતો શું કરવું, એનું સ્વરૂપ શું? પાતળો પડવો ઘટવો એનો સ્વરૂપ શું? અભાવ થવો એમ લેવો કે સદભાવ લેવો? એની કઈ ચોખ્ખી સમજણ ત્યાં નથી હોતી. શું કહે છે કે જેને અપૂર્ણ સાધન હોય તેને સ્વર્ગ મળે અને જેને પૂર્ણ સાધન હોય તેને મોક્ષ મળે, પરંતુ ત્યાં તે ધર્મની જાતિ એક જાણે છે. સ્વર્ગના કારણરૂપ પરિણામ અને મોક્ષના કારણરૂપ પરિણામ બંનેની જાતિ એક જાણે છે. હવે જે કારણની જાતિ એક જાણે છે તેને કાર્યની પણ એક જાતિનું શ્રદ્ધાન અવશ્ય હોય. આ મોક્ષ તત્વ છે ને એ કાર્ય છે, કારણ વિપરીતતાને લઈને કાર્ય વિપરીતતા પણ આપોઆપ આવી જાય છે એમ કહેવું છે. શું કારણ કે કારણ વિશેષતા થતા, કારણ વિશેષતા થતા જ કાર્યની વિશેષતા પણ થાય છે. તેથી અમે નિશ્ચય કર્યો કે ઠીક આ ક્યાંથી પ્રશ્ન ની આરે જોડે છે. તેથી અમે એમ નિશ્ચય કર્યો કે તેના અભિપ્રાયમાં ઇન્દ્રાદિ સુખ અને સિદ્ધ સુખની જાતિમાં એક જ જાતિના સુખનું સ્રધાન છે. આનાથી નિર્ણય કર્યો કે એ બંનેના કારણને એક સરખું જાણે છે તો એ કાર્યને પણ એક સરખું જાણે છે. માટે એની ભાષા ભલે અમારા જેવી હોય કે ઇન્દ્ર કરતા આનંદ ગુણ સુખ મોક્ષમાં હોય, પણ અમે અંદરમાં સમજીએ છીએ બીજું ને એ અંદરમાં સમજે છે બીજું. આશય ફેર છે, આખો આશય ફેર છે. એમ લેવું ગુરુદેવની બાબતમાં એવું થયું છે. અત્યારે જે વિચાર ભેગો ચાલે છે એનું પણ ગુરુદેવ આમ કહેતા હતા એમ અમે સમજવું, બોલા કે ગુરુદેવ આમ કહેતા હતા એમ અમે સમજીએ છીએ. ઠીક ઈચ્છા ને બીજું શું છે? માટે અમે કહીએ છીએ તેમ જ ગુરુદેવ કહેતા હતા અથવા કહેવા માંગતા હતા. પણ એમ જ થાય ને, બીજાને વિચારધારા લાવી કેવી રીતે? બીજું શું છે કે આમ તો સ્પષ્ટતા ઘણી આવી છે અત્યારે, એટલે સામે સામે એક સાથે સાથે બધા બેસે તો પ્રતિપક્ષ પોતાની સામે આવે, અને પ્રતિપક્ષ સામે આવે તો મધ્યસ્થ હોય તો વિચારીને પોતાની ભૂલ સુધારી લે. પણ જે મધ્યસ્થ નથી એ તો એ રીતે સાથે બેસીને વિચાર કરવા પણ તૈયાર નહીં થાય, એ પરિસ્થિતિ થવાની. વળી કર્મ નિમિત્તથી આત્માને ઔપાધિક ભાવ હતા. કર્મ નિમિત્તથી એટલે કર્મના ઉદયમાં જોડાવાથી કર્મને નિમિત્ત બનાવ્યું ગણાય. આત્માને ઔપાધિક ભાવ હતો, તેનો અભાવ થતાં પોતે શુદ્ધ સ્વભાવ રૂપ કેવળ આત્મા થયો. કર્મનું જોડાણ બંધ થઈ ગયું, કેમકે આત્મામાં જોડાણ થયું માટે કર્મના ઉદયમાં જોડાણ થવાનું બંધ થઈ ગયું. તો પોતે શુદ્ધ થઈને ઔપાધિક ભાવનો અભાવ થઈને પોતે શુદ્ધ સ્વભાવ રૂપ કેવળ જ્ઞાન આત્મા થયો, કેવળ આત્મા થયો. શું? જેમ પરમાણુ સ્કંધથી છૂટતા શુદ્ધ થાય છે, તેમ આ કર્માદિકથી ભિન્ન થઈને શુદ્ધ થાય છે. કર્મથી પણ ભિન્ન થાય છે, નો કર્મથી પણ ભિન્ન થાય છે. અને જેમ એકલો પરમાણુ રહે એમ એકલા સિદ્ધ ભગવાન સિદ્ધાલયમાં બિરાજમાન રહે છે. પણ તેમાં વિશેષતા એટલી છે, દ્રષ્ટાંત પરમાણુ લીધું ને, કે પરમાણુ બંને અવસ્થામાં દુઃખી સુખી નથી. પરમાણુ એકલો શુદ્ધ હોય તો એને સુખ નથી, અને વિભાવ પર્યાય પરિણમે ત્યારે એને દુઃખ નથી. પરંતુ આત્મા અશુદ્ધ અવસ્થામાં દુઃખી હતો, હવે તેનો અભાવ થવાથી, એટલે અશુદ્ધ અવસ્થાનો અભાવ થવાથી નિરાકુળ લક્ષણ અનંત સુખની પ્રાપ્તિ થઈ. આ શુદ્ધિ અશુદ્ધિમાં ફેર છે, ચાર દ્રવ્ય તો શુદ્ધ જ રહે છે, ધર્માસ્તિ કાય, ધર્માસ્તિ આકાશ અને કા. જીવ અને પરમાણુ છે એની અંદર વિભાવ અને સ્વભાવ બે પ્રકારનું પરિણમન છે. પણ પુદ્ગળને વિભાવપણે પરિણમતા સુખ દુઃખનો અનુભવ નથી, જ્યારે જીવને વિભાવપણે પરિણમતા સુખ દુઃખનો અનુભવ થાય છે. આ ફેર છે. શું? પરંતુ આત્મા અશુદ્ધ અવસ્થામાં દુઃખી હતો, હવે તેનો અભાવ થવાથી નિરાકુળ લક્ષણ અનંત સુખની પ્રાપ્તિ થઈ. મોક્ષ દશામાં અનંત અચિંત દશામાં બિરાજમાન થાય એટલું સુખ પ્રગટ થયું. ગુણ અચિંત્ય, એની પૂર્ણ શુદ્ધ પર્યાય પણ અચિંત્ય. બીજું કે ઇન્દ્રાદિકોને જે સુખ છે તે તો કષાય ભાવથી આકુળતા રૂપ છે, ને જાતિ તો એક નથી પણ ખરેખર તો એ સુખ નથી, પણ સુખથી વિરુદ્ધ એવું દુઃખ છે એ તો. તેથી તે પરમાર્થથી દુઃખ જ છે, એ સુખ નથી પણ દુઃખ છે. સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર છે એ ઇન્દ્રાસન બેસવા ઉપર બેસવા જાય, વિકલ્પ થાય ને, ચાલો હવે ઇન્દ્ર સભાનો સમય થયો છે, શું એના જે છડીદાર દેવો હોય છે એને વિનંતી કરે કે સાહેબ આપની સભાનો વખત થયો છે, બધા દેવો આપની પ્રતીક્ષા કરે છે, સભા ચિકાર ભરાઈ ગઈ છે, આપનું પધારવું હવે ઉચિત છે, શું એને વિકલ્પ ઉઠે, શું તો એ અંદર દાજે છે, શું થાય છે, દાજે છે, બધાની વચમાં હું મોટો સાહેબો થઈને બેહીશ અને મારી શોભા ખૂબ વધી જશે, એનું એને સુખ લાગતું નથી, એ કલ્પના દુઃખદાયક છે. ઠીક, તો કે એને કલ્પના થતી જ નથી સમ્યક દ્રષ્ટિને એવી કલ્પના, છતાં પણ વિકલ્પ આવે તો તે દુઃખદાયક છે એમ અનુભવ કરે છે. એવું ન હોય ઇન્દ્ર આવી જાય પછી બધા આવે વારા ફરતે, ઠીક પડે તારે, શું ચૂંધા ધણી છે ને, પેલા બધા આવી જાય, આવે ત્યારે બધા ઉભા થાય, વિનય કરવા માટે બધા ઉભા થાય. હા એમ જ, પણ એમ જ હોય ને, એ તો હું તો મેના વધારે છે ને, નહીતર અવિનય થાય, નહીતર અવિનય થાય છે. એટલે શાસ્ત્ર સભામાં આમ પુણ્ય બધા માને, રાજા હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, રાષ્ટ્રપતિ આવે, મોડો આવે, હે રાષ્ટ્રપતિની સભામાં જવું હોય તો મોડો જાય, હે પ્રાઇમ મિનિસ્ટર સભામાં જવું હોય તો, હે શાસ્ત્ર સભામાં ગમે તારે હોય, શાસ્ત્ર મોટું તો ઓલા પાપી પ્રાણી મોટા, એ કે પુણશાળી નથી તો પુણ્ય ઉદય છે, કરે છે તો પાપ, બહુ પાપ થાય, નરકમાં જાય એવું પાપ થાય. અત્યારના જે રાજ કરનારા છે એ તો બધા પાર્લામેન્ટના સભ્યો છે ભાવિ, છતાં એનું માન આપવા માટે અગાઉ થઈ જાય. દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ એમાં ગમે તેમ ચાલે, એને ખરેખર સાચી ઓળખાણ અને મહિમા અને વિનય થયો નથી એમ છે. શું કહે છે બીજું, ઇન્દ્રાદિકોને જે સુખ છે તે તો કષાય ભાવથી આકુળતા રૂપ છે, તેથી તે પરમાર્થથી દુઃખ જ છે. એટલા માટે તેની અને આની જાતિ એક નથી. એ કષાય ભાવથી વાળું પરિણમન છે. ઇન્દ્રાદિકનું જે સુખ ગણવામાં આવે છે એ તો કષાય ભાવવાળું પરિણમન છે, અને અહીંયા પણ અનુકૂળતાના સુખમાં કષાય જ ભાવ છે ને, બીજો શું છે, કસાય સિવાય બીજું શું થાય છે. અને મોક્ષનું સુખ છે એ તો નિરાકુળ સુખ છે, મિત્રાક ભાવરૂપ છે, એમાં કસાયનો અભાવ થઈને એ સુખ થયું છે. ઉલટો સુલટો ફેર છે. શું વળી, સ્વર્ગ સુખનું કારણ તો પ્રશસ્ત રાગ છે, ત્યારે મોક્ષ સુખનું કારણ તો વિતરાગ ભાવ છે. જો કેટલું પદ્ધતિસર નિરૂપણ છે પંડિતજીએ પ્રશ્નો ઉઠાવીને, પદ્ધતિ બનાવે છે, નિરૂપણની પણ એક પદ્ધતિ સભ્યમાં. વળી સ્વર્ગ સુખનું કારણ તો પ્રશસ્ત રાગ છે, ત્યારે મોક્ષ સુખનું કારણ તો વિતરાગ ભાવ છે. તેથી કારણમાં પણ ભેદ છે, પરંતુ તેનો એવો ભાવ તેને ભાસતો નથી. જુઓ શું કહે છે, કારણમાં ભેદ છે પણ એને ખબર પડતી નથી, તેથી મોક્ષનું પણ તેને સાચું સ્થાન નથી. થોડું મુજે કોઈ જ્ઞાની મેળાતા નથી આવતું, કેમ ગુરુનું નામ છે એ સમય એ પણ સંસ્કારી જીવ લાગે છે. તોડણ મળી વર્તમાન ભાવમાં કોઈ નાની ગુરુ પાસેથી જ્ઞાન મેળવવું એવું એમના જીવન ચરિત્રમાં એ વાત નથી મળતી. ગોષ્ઠિ શૈલી નહીં તો સત્સંગ થયો, આપણે સત્સંગ કહીએ છીએ ત્યાં શૈલી કહે છે, અત્યારે ત્યાં શૈલી જ બોલાય છે, શૈલી બોલાય છે. સત્સંગ કરવાની કાર્ય પદ્ધતિ ને લોકો શૈલી કહે છે, ભેગા થઈને જ્ઞાન ગોષ્ઠિ કરે. હજી આગ્રામાં શૈલી શબ્દ જ બોલાય છે, નીતિનભાઈ આવે છે ને એ વાત વાતમાં એમ જ બોલે છે, અમારે એસી શૈલી છે, એસી શૈલી એમ કે શૈલી જ બોલે છે એ લોકો. એવા અમુક શહેરો હતા કે જેની શૈલી પ્રસિદ્ધ. શૈલી એટલે શું કે એ ગામમાં એ શહેરની અંદર ધાર્મિક વૃત્તિવાળા મનુષ્યો ભેગા થઈને જ્ઞાન ગોષ્ઠીને તત્વ ચર્ચા કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, શું એને એ લોકો શૈલી કહે છે. શું આપણે શૈલી એટલે કાર્ય પદ્ધતિ કહે છે, એ લોકો સત્સંગ અર્થે ભેગા થવું એ પ્રસંગને શૈલી કહે છે. શું તમારે નૈસર્ગિક છે ગુરુ જ્ઞાની હોય, જ્ઞાની સંસ્કારી નહીં, જ્ઞાની લેવા, જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ થાય, અજ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ ન થાય એમ
લેવું.
એ તો એને ગુરુ હોય કે ન હોય શું ખબર પડે આપણને, એ સંસ્કારી હતા કે એને ગુરુ મળ્યા ત્યાં આપણને હજી ગુરુની જ ખબર નથી, તો ગુરુના ગુરુની ક્યાં જ ખબર હોય. જ્ઞાની મળે ને તો સંસ્કારી હોય તો પોતાની મળે પણ પામે, ગ્રંથો થી પામી જાય. એ પ્રમાણે તેને સાચું તત્વશ્રદ્ધાન નથી, તેથી સમયસાર ગાથા 276 થી 277 ની ટીકામાં પણ કહ્યું છે કે અભવ્યને તત્વશ્રદ્ધાન થવા છતાં પણ મિથ્યા દર્શન જ રહે છે. સમયસારનો ઉલ્લેખ આપ્યો છે. શું અભવ્ય જીવ છે તત્વ શ્રદ્ધાન કરે એટલે ઓગે ઓગે એને મિથ્યા દર્શન માટે, કે અભવ્ય છે એને તો મિથ્યા દર્શન મટવાનો પ્રશ્ન નથી, પણ એ તો અંગ પૂર્વનું જ્ઞાન તો એ પણ કરી શકે છે. 11 અંગ સુધી અભવ્ય પણ જાય છે, જો એનો આધાર આપ્યો છે ટીકાની જે ફૂટનોટમાં લીધી છે. સમયસારની 276-277 ગાથાની ટીકા, અભવ્યો હિ નિત્ય કર્મ ફલ ચેતના રૂપમ વસ્તુ શ્રદ્ધતે, નિત્ય જ્ઞાન ચેતના માત્રમ નતુ શ્રદ્ધતે, નિત્યમેવ ભેદ વિજ્ઞાન અર્હત્વાત તત સકર્મ મોક્ષ નિમિત્તમ જ્ઞાન માત્રમ ભૂતાર્થમ ધર્મમ ન શ્રદ્ધતે, ભોગ નિમિત્તમ શુભકર્મ માત્રમ અભૂતાર્થમ દેવ શ્રદ્ધતે, તતો એવ સૌ અભૂતાર્થ ધર્મ શ્રદ્ધાન પ્રત્યય પ્રત્યયનરોચન સ્પર્શ પ્રત્યય અરોચન સ્પર્શન રૂપ પરિતન ગ્રેવક ભોગ માત્ર 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 આસ્કંદન પુનઃ કદાચન અપી વિમુચ્યતે તતો અસ્ય ભૂતાર્થ ધર્મ શ્રદ્ધાન અભાવાત શ્રદ્ધાનપી વિનાશતે એવમ સતી તો નિશ્ચય નયસ્ય વ્યવહાર નય પ્રતિષિદ્ધો યુજ્યત એવ. શ્રદ્ધાનો જ નથી એમ કેતા. અભૂતાર્થ શ્રદ્ધા ધર્મ એટલે એટલે શુભ ભાવ, એનું શ્રદ્ધાન એને હોવાથી એને ખરેખર શ્રદ્ધાન નથી, સમ્યક શ્રદ્ધાન નથી, અથવા મિથ્યા શ્રદ્ધાન છે એમ ગણવું જોઈએ. અર્થ કરે છે એનો અભવ્ય જીવ નિત્ય અભવ્ય જીવ નિત્ય કર્મ ફળ ચેતના રૂપ વસ્તુનું શ્રદ્ધાન કરે છે. શું કેવા આત્માનું શ્રદ્ધાન કરે છે? કર્મ ફળ ચેતના રૂપ. શું? પરંતુ નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુનું શ્રદ્ધાન કરતો નથી. સકર્મ અવસ્થાનું શ્રદ્ધાન એને જીવ માને છે, કર્મ સહિતના પદાર્થને જીવ માને છે, એકલા શુદ્ધ પદાર્થને જીવ માનતા નથી. કારણ કે અભવ્ય જીવ સદાય સ્વપરના ભેદ વિજ્ઞાનને યોગ્ય જ નથી. ભેદ વિજ્ઞાન અનહરત નહરતત્વાત યોગ્ય જ નથી, એ ભેદ વિજ્ઞાન ક્યારે કરે જ નહીં. તેથી તે અભવ્ય જીવ જ્ઞાન માત્ર સત્યાર્થ ધર્મ, જો સત્યાર્થ ધર્મને કેવો કીધો? જ્ઞાન માત્ર તે સત્યાત્મ સત્યાર્થ ધર્મ કે જે કર્મક્ષયનો હેતુ છે તેને શ્રદ્ધાન કરતો નથી. સત્યાર્થ ધર્મનું વિશેષણ સારું લીધું છે આચાર્ય દેવે, જ્ઞાન માત્ર. એ શું? તતસ કર્મ મોક્ષ નિમિત્તમ જ્ઞાન માત્રમ ભૂતાર્થ ધર્મમ. કેવો ધર્મ? જ્ઞાન માત્ર એ ભૂતાર્થ ધર્મ છે. જાઓ ભૂતાર્થ ધર્મનો સંક્ષેપ કરી નાખ્યો જ્ઞાન માત્ર માં, આખા સમય સારનો સંક્ષેપ કરી નાખ્યો જ્ઞાન માત્ર માં. વિગત માંથી અભવ્ય ક્યાંથી સીજ્યા? સીજ્યા નથી, એ તો એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય કસાયની મનતામાં આવ્યા. કસાયની મનતા થાય તો બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પંચ ઇન્દ્રિય થાય. સીજા તો ત્યારે કહેવાય કે મોક્ષ માર્ગ ને પામે તો તો સીજા કહેવાય. અભવ્ય તો થાય જ નહીં, એ તો પાંચ ગતિ ચારે ગતિમાં રખડે, નિવૃત્તિ માંડીને ચારે ગતિમાં રખડે, જેવા શુભ શુભ પરિણામ કરે એવા ફળને પામે, બસ બીજું વધારે કઈ નથી. નિશ્ચયમાં ફેર છે. જ્ઞાન માત્ર ભૂતાર્થમ ધર્મમ ન શ્રદ્ધતે. શું? જ્ઞાન માત્ર એવો જે સત્યાર્થ ધર્મ જે કર્મક્ષયનો હેતુ છે તેનું શ્રદ્ધાન કરતો નથી. પરંતુ શુભ કર્મ માત્ર અસત્યાર્થ ધર્મ કે જે ભોગનો હેતુ છે, શુભ કર્મ શેનો હેતુ છે? ભોગની સામગ્રી મળે એનું કારણ છે, તેને જ શ્રદ્ધાન કરે છે, તેને જ ચાહે છે, તેની જ ઉપાદેયતા તેને વર્તે છે એમ લેવું. શું? તેથી તે અભવ્ય જીવ અભૂતાર્થ ધર્મના શ્રદ્ધાન પ્રતીતિ રુચિ અને સ્પર્શન વડે. શું? અભૂતાર્થ ધર્મનું શ્રદ્ધાન કરે છે, પ્રીતિ કરે છે, રુચિ કરે છે અને સ્પર્શે છે, એટલે એક રૂપ એકમેક થાય છે, એકત્વ કરે છે. તે વડે અંતિમ ગ્રેવક સુધીના ભોગ માત્ર ને પ્રાપ્ત થાય છે, નવમી ગ્રેવક છેલ્લે જાય છે. શું? પરંતુ કર્મથી કદી પણ છૂટતો નથી. એ તો સીધો વિષય તો કેવળ જ્ઞાન નો છે, પણ પોતાને નક્કી કરી શકે શુદ્ધ જ્ઞાન માં શું પોતાને નક્કી કરી શકે. જો એને વિતરાગ ધર્મ ની રુચિ થાય, વિતરાગી તત્વો ની રુચિ થાય, અંતરંગ રુચિ હો, ખાલી શાસ્ત્ર વાંચે એટલે નહીં, તો એને અંદર થી ભવ્ય હોય તો મોક્ષ નો ભણકાર આવ્યા વિના રે નહીં. એને મોક્ષ નો ભણકાર આવે છે, ભવ્ય છે, એનો મોક્ષ થવાનો છે ને. આવી જે વાત સુંદર છે એ કાને પડતા એને અંદર થી મોક્ષ નો ભણકાર આવે છે, એમ પોતાને ખબર પડે. કોઈને ખબર પડે હું તો ભવ્ય જ છું, હું ભવ્ય છું, એમાં મને કોઈ શંકા નથી, એવી રીતે અંદર થી આવે એને એમ ખબર પડે. બાકી સીધો કેવળ જ્ઞાનનો વિષય છે. પરંતુ તે કર્મ થી કદી છૂટતો નથી, તેથી તેને સત્યાર્થ ધર્મ ના શ્રદ્ધાન નો અભાવ હોવાથી તેને સત્યાર્થ શ્રદ્ધાન પણ નથી. જો એમ હોવાથી નિશ્ચયથી વ્યવહાર નો નિષેધ યોગ્ય જ છે. એમ હોવાથી નિશ્ચય દ્વારા જે શુભ ભાવનો નકાર કરવામાં આવે છે તે યોગ્ય જ છે એમ કહેવું છે. વ્યવહાર આદરણીય નથી, અનુસરણીય નથી, વ્યવહારો નો અનુસર્તવ્યો એ લીધું છે 11મી ગાથામાં 12મી ગાથામાં. શ્રી સમયસાર ગાથા 75ની વ્યાખ્યા અને એનો આ અનુવાદ છે. આધાર લીધો ને 276-77, એમાં 275મી ગાથાનો અનુવાદ છે. અભવ્ય ને તત્વા સદાન થવા છતાં પણ મિથ્યા દર્શન જ રહે છે. આ છેલ્લું વચન લીધું ઈ તેને સત્યાર્થ ધર્મ ના શ્રદ્ધા નો અભાવ આવવાથી સત્યાર્થ ધર્મ શ્રદ્ધાન પણ નથી. તથા શ્રી પ્રવચન સાર માં કહ્યું છે કે આત્મજ્ઞાન શૂન્ય તત્વાર્થ શ્રદ્ધાન કાર્યકારી નથી. એ પણ પ્રવચન સાર અધ્યાય 3 અને ગાથા 39ની વ્યાખ્યા માંથી એ વાત લીધી છે. આવે છે 85 ટકામાં આવે છે, પ્રવચન સાર માં આવે છે ને સમય સાર માં પણ આવે છે, બધામાં આવે છે. એ વિશે લીધું છે, એ પ્રવચન સાર ના વિષય ઉપર વિશેષ લેશું.
જય હો પરમ કૃપાનંદી કહાન ગુરુદેવ નો કૃપા દિગંબર જય ધારમણો જય હો સાતન નાયક.